પિસ્તાલીસની ગાથામાં જઈએ એની પહેલાં કે આનું જે લિંક છે, મોક્ષ જોઈએ છે આપણને? બે જણ બોલ્યા. જમીને તો આવ્યા છો ને બધા. જો મોક્ષ જોતો હોય તો મોક્ષ થાય છે કોનો એ તો સમજવું જોઈએ કે નહીં? અને એ સમજવું હોય તો પહેલું કામ શું આવશે? તો કે ભાઈ આત્મા છે કે નહીં. એટલે જો મોક્ષ માર્ગનું પ્રથમ પગલું છે આત્માના અસ્તિત્વનો સ્વીકાર કરવો. તેથી તે સંબંધે નિશંક થવું મહત્વનું છે. આ મૂળભૂત વસ્તુ માટે પરમ ગોપાલદેવે 14 ગાથાઓ રચી છે, ગાથા નંબર 45 થી ગાથા નંબર 58. બરાબર છે? તો આ લિંક છે. હવે આપણે સૌ મળી અને ગાથાનું ગાન કરીએ. નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતુરું, બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવ સ્વરૂપ. દ્રષ્ટિમાં નથી, દ્રષ્ટિમાં આવતો, દ્રષ્ટિમાં એટલે દેખાતો નથી અથવા જોવામાં આવતું નથી. નથી જણાતું રૂપ, રૂપ એટલે શું? આકાર. એનું કોઈ આકાર અમને જણાતું. બીજો પણ, હવે બીજો પણ એટલે શું? તો કે આંખ સિવાયની બીજી જે ઇન્દ્રિયો છે બીજો પણ અનુભવ નહીં. દેખાતો તો નથી પણ એ સિવાય બીજો અનુભવ નહીં. તેથી ન જીવ સ્વરૂપ, તેથી આવું આત્મા જેવું કાંઈ હોય એવું લાગતું નથી, આત્માનું અસ્તિત્વ નથી. સંક્ષિપ્ત અર્થ જોઈએ. આત્મા આંખોથી જોઈ શકાતો નથી, તેનું કોઈ રૂપ નથી, બીજી કોઈ પણ ઇન્દ્રિયો દ્વારા તેનો અનુભવ થઈ શકતો નથી, તેથી આત્માનું અસ્તિત્વ નથી. પછી બ્રાકેટમાં સમજાવ્યું છે, આત્મા જોઈ શકાતો નથી, જણાતો કે અનુભવાતો નથી, તેના વિશે બોલી શકાય છે પણ તેનું અસ્તિત્વ નથી. આત્મા વિશે બોલી શકાય છે પણ આત્મા જેવું કંઈ છે નહીં. નથી દેખાતો નથી, એનું રૂપ પણ નથી. એનું કંઈક હોવું જોઈએ ને, એમ બ્રાઉન છે કે ત્રિકોણ છે કે ચોરસ છે, કેવું છે, બિંદુ રૂપે છે, જ્યોતિ રૂપે છે, શું છે? કે કોરોના પણ દેખાતું નથી, કોઈને દેખાય છે કોરોના? કોઈ અદ્ભુત હોઈ શકે એમ? હા, તું કે હા, મેં જોયું હોય ને ભાઈ એમાં, કેમ માઇક્રોસ્કોપમાં તો દેખાય ને, કારણ કે એનો આકાર આપણે જોઈ શકીએ છીએ, દોરીને બતાવે છે, દેટ મીન્સ એ લોકોએ જોયું હશે તો જ કહી શકતા હશે ને. તો દેખાતું ભલે નથી પણ એવા કોઈ સાધન વડે જાણી શકાય છે એનું છે, બીજો પણ અનુભવ નહીં. એટલે એવી બીજી છે બધી વસ્તુઓ, જેમ કે હવા છે એ આંખથી દેખાતી નથી પણ ઇન્દ્રિય વડે, સ્પર્શ વડે આપણે જાણી શકીએ છીએ કે ભાઈ હવે ધીમે ધીમે ઠંડી ઓછી થઈ રહી છે ને, હમણાં વચમાં વધી ગઈ હતી ને પછી થોડી ઘટી ગઈ ને હવે પાછી વધશે, પછી એકદમ સાવ નીકળી જશે એમ. આ બધું કોણ જાણી શકે? દેખાતું નથી, કોઈને ઠંડી કે ગરમી દેખાતી નથી પણ અનુભવાય છે. અને એટલે એને પ્રશ્ન થાય છે કે ભલે જોઈ ન શકાતો હોય પણ આત્માને ચાખી શકાય કે એને સ્પર્શી શકાય એવું તો કંઈક હોવું જોઈએ ને, પણ નથી સાંભળી શકાતો, નથી સૂંઘી શકાતો એવું કોઈ બીજો અનુભવ. તેથી ન જીવ સ્વરૂપ, તેથી આત્મા જેવું કાંઈ છે. અહીંયા સાહેબજી એક બહુ ક્લિયર કીધું હતું કે તમે એમ નહીં સમજી લેતા કે પરમગોપાલદેવે કીધું છે કે આત્મા જેવું કાંઈ નથી. પરમ ગોપાલદેવ શિષ્યના રોલમાં છે અને એમના રોલમાંથી આ કહે છે, દલીલ કરે છે કે આના કારણે આત્મા જેવું કાંઈ. શરૂ કરતા પહેલાં એક વાત કહું કે ગુરુદેવે આ જે વાત કીધી ને, બહુ સૂક્ષ્મ વાત કીધી. અને પછી તો ખાસ કીધું યુવાનોને, યુથને કીધું કે તમે કામ કરો, આ ડ્રોપ કરી નાખો, તમારા માટે નથી જવા દો. પણ આપણને પકડાઈ ગયું કે એમના માટે નહોતું પણ આપણને પકડાય અને આપણને આનો મહિમા આવે. તો શું હતો એ વાત? તો કે જો કીધું ને કે આત્મા જો ત્રણ વસ્તુ છે, આજે દલીલ છે, ત્રણ વસ્તુ છે, દેખાતો નથી, જણાતો નથી અને અનુભવાતો નથી. અને બધે ખાસ કીધું એક વ્યક્તિને કે આ ત્રણ શબ્દ શું કહે છે તમે મને કહો, તમને પકડાય છે આની અંદર કંઈક? તો કે દેખાતો નથી એટલે કે દર્શન, જણાતો નથી એટલે કે જ્ઞાન, અને અનુભવ એટલે ચારિત્ર. વિચાર કરો, પરમ કૃપાઉદેવ શિષ્યની જે શંકા જે પ્રશ્નરૂપે મૂકવાની છે એની અંદર આત્માના જે ગુણો છે એને પણ ગૂંથી લીધા છે. શેમાં? પ્રશ્નની અંદર. દર્શન, જ્ઞાન અને ચારિત્ર. કેવી અદ્ભુત વાત છે. અને મને તો લાગે છે કે આ કોઈ દિવસે સૂઝત નહીં કે પ્રશ્નની અંદર પણ આટલો ગર્ભિતપણે ગૂઢ અર્થ સમાયેલો છે. આત્માના ત્રણે ત્રણ ગુણનો સમાવેશ અહીંયા થઈ જાય છે, દર્શન, જ્ઞાન અને ચારિત્ર. શિષ્યની યાત્રાની શરૂઆત શેનાથી થાય છે? તો કે પ્રશ્નથી. કારણ કે એના અંદરમાં હવે એક શોધ, ક્વેસ્ટ સ્ટાર્ટ થઈ છે, અને એના માટે પ્રશ્ન જાગે જ અને જાગવા જોઈએ. અને ગુરુદેવ બહુ સુંદર કીધું કે મને આવા પ્રશ્ન જાગે, આવા અંદરમાં વિચારણા કરે એ બહુ ગમે. માત્ર હું જે કહું આમ આ પાડે ને, ડોકું ઓલાવે ને, તો કે એ બરોબર નથી, પણ અંદર પ્રશ્ન જાગે. કારણ કે આ વિચારવાન વ્યક્તિ છે, એની અંદરમાં કુતૂહલ જાગે છે, એટલે પ્રશ્ન ઊભા કરે છે કે જે હવે એનું તકલીફ શું છે કે જે પ્રશ્ન ઊભા થાય છે ને શેના માટે થાય છે? તો કે જે ઇન્દ્રિય અને જ્ઞાન વડે પકડાતું નથી એના માટે એને પ્રશ્ન જાગે છે. અને બહુ સારી વાત છે. અને એટલે જ અહીંયા જે કીધું ને કે ગુરુદેવે સમજાવ્યું કે ઇંગ્લિશમાં સેન્સીસ એટલે શું? તો કે ઇન્દ્રિય. પણ સેન્સનો બીજો મિનિંગ પણ થાય છે. કઈ રીતે સાહેબ સમજાવ્યું? તો આપણે કોઈ કહેતા કહે ને કે તારામાં આટલી કોમન સેન્સ નથી, એટલે આટલી બુદ્ધિ નથી. એટલે સેન્સનો એક મિનિંગ જેમ ઇન્દ્રિય થાય છે, એમ સેન્સનો બીજો મિનિંગ શું થાય છે? તર્ક, લોજિક, વિચારણા, બુદ્ધિ. તો એ રીતે સાહેબે અહીંયા કીધું કે શિષ્યને આ પ્રશ્ન જાગે છે અને જાગવા જ જોઈએ. અને એના ઉપરથી ગુરુદેવે વાત કરી હતી, મૌલિકજીની વાત કરી હતી કે તમે લોકો જે આટલી વિચારણા કરો છો, તમે આ બધું આટલું સિસ્ટમેટિક બધું, કેટલા બધા કન્સલ્ટન્ટને બોલાવી, કેટલા કન્સલ્ટન્ટ કીધા હતા કે રસ્તા માટેના કન્સલ્ટન્ટ, પછી રસ્તા ઉપર જે સાઇન મૂકવાના હોય એના માટેના કન્સલ્ટન્ટ, કે 50,000 લોકો ભેગા થશે તો છૂટા પડશે તો કઈ રીતે પડશે? સાહેબે કીધું ને કે એક નહીં, 5-5 આઉટલેટ હશે, દ્વાર હશે બહાર નીકળવાના. અને એ પ્રમાણે આખું સમજાયું. એ સાહેબે શું કીધું કે લોકોને પ્રશ્ન જાગે છે પણ એ લોકોની બુદ્ધિ સીમિત છે. તો તમે લોકો એમને કહેશો તો એમને ખ્યાલ આવશે કે આ બધાની પાછળ કેટલી વિચારણા જાગી રહી છે. અને એના ઉપરથી આખો પોઈન્ટ નીકળ્યો કે શિષ્ય પાસે બુદ્ધિ અને તર્ક છે, પણ એની જે સીમા છે એમાં આત્મા બેસતો નથી. કારણ કે એની બહુ સીમિત બુદ્ધિ છે, સીમિત તર્ક છે. અને આખી જિંદગી નાનપણથી લઈને અત્યાર સુધી શું કરવામાં આવ્યું છે? તો કે એ જ કહેવામાં આવ્યું છે કે જે તમને દેખાય છે, જે સંભળાય છે એને જ સાચું માનવું. અને બહાર પણ બરોબર સાંભળવાનું, બરોબર જાણવાનું, બરોબર જોવાનું, એટલે આખો ફોકસ એના ઉપર છે, ઇન્દ્રિય ઉપર જ છે. અને ઇન્દ્રિય વડે જે જ્ઞાન પ્રાપ્ત થાય એને જ ઓથેન્ટિક અર્થાત તો પ્રમાણભૂત માનવામાં આવે છે. હવે ઇન્દ્રિય વડે જે ન પકડાય, ન દેખાય, એ કેવું લાગે છે? રિડિક્યુલસ. રિડિક્યુલસ એટલે સાવ વાહિયાત, આપણે કહીએ ને હાસ્યાસ્પદ લાગે છે. જો કોઈ વાત એવી કરે કે આમ દેખાતું નથી પણ છતાં આવું કંઈક છે. અને એટલે અહીંયા કીધું કે એને શું લાગે છે કે આત્માની વાત જે છે એ અશક્ય છે, ભ્રાંતિ છે, છેતરામણી છે, આવું ન હોઈ શકે. કારણ કે પ્રોબ્લેમ શું છે? જે ઇન્દ્રિયમાં પકડાય છે એને જ એ માને છે. બરાબર છે. હવે બે પ્રકારના લોકો સમજાવ્યા ગુરુદેવે. એક તો કે જે ઇન્દ્રિય અને બુદ્ધિમાં ન બેસે એવી કોઈ વસ્તુ છે જ નહીં, એને સ્વીકારતા જ નથી. એટલે સાહેબે આખું સમજાવ્યું હતું કે યુકેનું જે આખી ફિલોસોફી છે એ આના ઉપર બેઝ છે. પછી લોજિકલ એટોમિઝમની વાત કરી હતી કે દલીલની મૂળમાં જઈને એના ઉપર વિચારણા કરો. તો આ બધા લોકો શું કહે છે? એ લોકોનું એટલું જ છે સિમ્પલ, તો કે ઇન્દ્રિય અને તર્કમાં જે ન બેસે, હા કોકવાર ઇન્દ્રિયમાં ન બેસે પણ જો તર્કમાં પણ ન બેસે, એટલીસ્ટ તર્કમાં તો બેસવું જ જોઈએ, પણ જો તર્કમાં ન બેસે તો એવી વસ્તુઓ છે જ નહીં, એનું અસ્તિત્વ. અને બીજા લોકો કેવા છે તો કે એ લોકોને પડી નથી ઇન્દ્રિયની બહાર કોઈ એવી વસ્તુ હોય કે ભાઈ અમે ખાઈ પીને મોજ કરીએ છીએ, પાર્ટી કરવાની, આનંદ કરવાનો એવો પુણ્યનો ઉદય છે, તો કે ઇન્દ્રિયની પાર કોઈ એવી વસ્તુ હોય એવું જાણવાની જરૂરત શું છે? અમને ઇન્ટરેસ્ટ નથી. અને ચૂકી રહ્યા છે. શું ચૂકી રહ્યા છે? તો કે ઊંડો અદ્ભુત અનુભવ આત્માનો કરી શકાય એવો અવસર છે. અને એટલે કીધું કે થોભ, જરા ઉભો રે, પોઝ, અને જ્ઞાનીના વચનને સાંભળ, એની વાણીને સાંભળ, આંધળું અનુકરણ નહીં કર પણ સાંભળ તો ખરા. અને એટલે જ આ શિષ્ય, શું શિષ્ય કેવો છે તો કે વિચારણા કરે છે. અને વિચારણા કરી, અને એ બાયસ્ડ નથી, બાયસ્ડ એટલે પક્ષપાતી નથી કે આપણે ધર્મ ગમતો નથી એટલે હવે આત્માની વાત જ નહીં કરો ને, અને આવા લોકો ગમતા નથી, મારે મંદિરે જવું નથી એટલે આત્માની વાત જ નહીં કરો, એવો પક્ષપાતી નથી બાય, પણ એને સત્ય જાણવું છે. અને એટલે એ વિચાર કરી અને એની દલીલ મૂકે છે. લાગણી વેડા નથી, મને એમ લાગે છે કે આત્મા નથી, તો કે એના માટે કોઈ સ્થાન નથી. જે વાત કરે છે એ વિચારીને અને પ્રૂફ સાથે મૂકે છે કે મેગ્નિફાઈંગ ગ્લાસ લઉં, હું માઇક્રોસ્કોપ લઉં, કે હું ટેલિસ્કોપ લઉં, આ બધા સાધનને લઈને પણ જો હું પ્રયત્ન કરું ને તો પણ મને આત્મા દેખાતો નથી. અને એટલે કીધું કે આપણું જ્ઞાન ક્યાં સીમિત થઈ જાય છે કે આપણે એનો સંબંધ શેની સાથે કરીએ છીએ, તો કે ઇન્દ્રિય સાથે, અને એમાંય ખાસ કરીને દ્રશ્ય સાથે, જે દેખાય છે ને, જે દેખાતું હોય એને જ આપણે માનવા તૈયાર છે. એટલે શિષ્યને આત્મા વિશે શંકા થાય છે. કેમ થાય છે? કારણ કે દેખાતો નથી, એક ઇન્દ્રિયથી એટલે આંખથી, બીજો કોઈ અનુભવ થતો નથી ઇન્દ્રિયો વડે, એટલે આ આવું છે ને. એટલે પહેલાં શું કીધું એમને કે બીજું ઘણું બધું મને દેખાય છે, આ દેખાય છે, આ દેખાય છે, તો આત્મા પણ દેખાવો જોઈએ ને, અને પાછું મારા આંખમાં કંઈ પ્રોબ્લેમ નથી. મારા આંખમાં પ્રોબ્લેમ હોય તો જુદી વસ્તુ છે. અને સાહેબે એક સમ્યક દર્શનની ચાવી આપ્યું. મને એમ થાય કે ગુરુદેવ આ દ્રષ્ટાંત લીધું, આ વ્યક્તિની વાત કરી, પણ એમાં આપણા માટે ચાવી આપી દીધી સમય દર્શન. શું કીધું? કે એક વ્યક્તિને કીધું કે એમને આંખમાં પ્રોબ્લેમ છે, તો કે થોડા કાળા કાળા ધાબા દેખાય છે. એટલે સાહેબે કીધું તને મારામાં પણ દેખાય છે? તો કે સાહેબ તમને જોશું તો ત્યારે પણ દેખાય છે. એટલે પણ કે સાહેબ તમારામાં કાળા ધાબા નથી, મારામાં પ્રોબ્લેમ છે. સાહેબે ત્યારે એક પોઈન્ટ કીધો, તમે જો પકડો હોય તો. સાહેબ કીધું કે આ જો થઈ ગયું તો સમ્યક દર્શન થઈ ગયું. અને એમાં શું ચાવી આપી? તો કે પ્રોબ્લેમ બહારમાં નથી, ક્યાં છે? મારામાં છે. અને આટલું જો ચેન્જ થયું તો સમ્યક દર્શનની નિકટ આવી ગયા. એટલે મને તો બહુ ખુશી થઈ ગઈ આ વાતની કે ગુરુદેવ હસતા રમતા આપણને ગૂઢ વાત આત્માની તો સમજાવે છે, પણ વચ્ચે વચ્ચે આવી કેવી ચા, કોક વ્યક્તિ, એ વ્યક્તિનું કંઈક વાત, એ વાતની અંદર આપણને ચાવીઓ આપી દીધી સમ્યક દર્શનની. હવે આજ પછી આપણે પ્રોબ્લેમ ક્યાં છે? બારમાં કોઈમાં દોષ નથી, મારામાં, મારી જોવામાં, મારી અપેક્ષામાં, એ બધામાં દોષ છે. તો આ રીતે, અને આટલું કહીને કીધું કે જ્ઞાની પુરુષ પણ આત્માને જોઈ શકતા નથી, એનું રૂપ વિશે કહી શકતા નથી કે આવું રૂપ છે કે આવો એનો રંગ છે, બરાબર છે. એના ઉપરથી બીજો પોઈન્ટ આવ્યો. શું બીજો પોઈન્ટ આવ્યો? કે ઘણી વસ્તુઓ છે જે આંખ વડે ન દેખાતી હોય, જેવી રીતે કે હવા છે, કે સ્વાદ છે, હા એ કોઈ એવી અવાજ છે, એ ભલે આંખ વડે ન દેખાતી પણ અમને બીજી ઇન્દ્રિયો વડે એને અમે જાણી શકીએ છીએ, તો એવી રીતે અમે આત્માને કેમ નથી જાણી શકતા? અને આ દ્રષ્ટિ કેમ આટલી ઇમ્પોર્ટન્ટ છે? ગુરુદેવે કીધું કે આગળ પર આપણને સમજાવશે કે દ્રષ્ટિ માટે કેમ આખું આ સેપરેટ અને સ્પેસિફિક મૂકવામાં આવ્યું. અને આના ઉપરથી એ શું કન્ક્લુડ કરે છે કે આત્મા જેવું કોઈ જુદું, વિશિષ્ટ, અનોખું પદાર્થ નથી, કોઈ ચિહ્ન નથી, એમ કરી અને કન્ક્લુડ કરે છે. તો આપણે ગાઈએ. નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ, બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવ સ્વરૂપ.